તારીખ 16/12/1982 શ્રી પરમાગમ સાર બોલ નંબર 139 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 45
જીવરે કહેલો વ્યવહાર પોતે જ સંયત્વ સ્વરૂપ નથી અને તે સંયત્વનું કારણ નથી. સમયસારની ગાથા 273 ઉપર છે. બંધનો અધિકાર છે. જીવને બંધ કેમ પડે છે એ પણ જીવ જાણતો નથી. એમ માને છે કે શાસ્ત્રમાં કહેલા જે કોઈ કાર્યો છે આપણે કરીએ છીએ, વ્યવહાર છે, માર્ગ છે, મોક્ષ છે, પહોંચવાનું સ્થાન છે, માર્ગે ચાલતા પહોંચી જશું, એવી એમાં એક ગણતરી છે. જીનોરે કહેલો વ્યવહાર શાસ્ત્ર સ્વાધ્યાય નવતત્વની શ્રદ્ધા, શ્રદ્ધા એટલે શ્રદ્ધાનો રાગ કરે છે. દેવ દર્શન ત્યાંથી માંડીને પૂજા, ભક્તિ, વ્રત, સંયમ, નિયમ, ઉપવાસ, તપશ્ચર્યા આદિ, યાત્રા અને પંચ પરમેષ્ઠી ભગવાનનું નામ સ્મરણ, જીનોરે કહેલો વ્યવહાર એ મોક્ષ માર્ગમાં જે જીવોને ખરેખર નિશ્ચય મોક્ષ માર્ગ વર્તે છે તે જ જીવોને બહારમાં કયા કયા પ્રકારના વ્યવહારે પ્રવૃત્તિ રૂપ શુભ ભાવો હોય છે તેને જીનોક્ત વ્યવહાર કહેવામાં આવ્યો છે. એ જીનોરે કહેલો વ્યવહાર એ પોતે જ સમ્યત્વ સ્વરૂપ નથી. એ વ્યવહાર પોતે સમ્યત્વ સ્વરૂપ નથી. બહુ મુદ્દાથી વાત લીધી છે કે ભગવાને વ્યવહાર બતાવ્યો કે આવો વ્યવહાર હોય એમ જો જીનેશ્વરની વાણીમાં આવ્યું હોય તો પછી એવો વ્યવહાર પાળીએ એમાં ખોટું શું? તો અહીંયા એ સ્પષ્ટીકરણ છે. આવું સ્પષ્ટીકરણ પ્રત્યક્ષ સત્પુરુષ હોય તો મળે, નહીતર શાસ્ત્ર પદ્ધતિ એવી છે કે નિશ્ચય આમ છે અને વ્યવહાર આમ છે. નિશ્ચય વ્યવહારનું નિરૂપણ મળે પણ એ વ્યવહાર પોતે સમ્યત્વ નથી, એ વાત સમજવાની પ્રત્યક્ષતામાં મળે છે. અને તે સમ્યત્વ તો નથી પણ સમ્યત્વનું કારણ પણ નથી. એટલે એમ કે કોઈ જીવ એવું માને કે આ સ્વાધ્યાય, પૂજા, વ્રત, સંયમ આદિ પાળતા આમ કરતા સમ્યત્વ પ્રગટ થશે આપણને, તો કહે છે કે એ સમ્યત્વ તો નથી પણ સમ્યત્વનું કારણ પણ નથી. એને કારણે તને સમ્યત્વ પ્રગટ થાય એમ નથી. એવો વિષય છે કે તીવ્ર અશુભ પરિણામમાં રહ્યા હોય અને એ અશુભ પરિણામમાં ના કારણે એને લાભ અને સુખ દેખાતો હોય, આ સંસારિક જીવોના જે સામાન્ય પરિણામ છે એને તો સમ્યત્વનું કારણ નથી. કેમ કે એને એમ માન્યું છે કે આમ કરતા આપણે સુખ મેળવીએ છીએ. પણ મોક્ષ માર્ગમાં પ્રાપ્ત, મોક્ષ માર્ગમાં પ્રવેશ કરનાર જીવને જે કષાયની મંદતા થાય છે અને એ કષાયની મંદતા કેવા પ્રકારે થાય છે એમ જે ભગવાનની વાણીમાં વર્ણન આવ્યું છે, એવી કષાયની મંદતા કરે તો એને મોક્ષ માર્ગમાં પ્રવેશ મળે કે નહીં, આટલો સવાલ છે.
બરોબર,
કષાયની તીવ્રતા વાળાને પ્રવેશ ન મળે, ઠીક છે, પણ ભગવાને કહ્યું હોય તેવી પછી અનેક પ્રકારે લૌકિકમાં જે કષાયની મંદતા થાય છે એવી એવી કષાયની મંદતા કરનારને સમ્યત્વનું કારણ થાય કે નહીં, મોક્ષ માર્ગમાં પ્રવેશ એટલે સમ્યત્વનું કારણ થાય કે
નહીં.
કહે છે કે એ કષાયની મંદતા સમ્યત્વનું કારણ નથી, પોતે તો સમ્યત્વ છે જ નહીં, કષાયની મંદતા પોતે તો સમ્યત્વ છે જ નહીં, પણ એ સમ્યત્વનું કારણ પણ નથી. ભલે એના અસદભાવમાં કષાયની તીવ્રતા હોય એને તો ન થાય, પણ મંદતાને એ પણ ખરેખર કારણ નથી. પણ મંદતાના કાળમાં કોઈ જીવ સ્વસન્મુખનો પુરુષાર્થ કરે કે જે તીવ્રતાના કાળમાં કરી શકતો નથી, તો એને સમ્યત્વનો પુરુષાર્થ કરે તો સમ્યત્વ થાય, મંદતા તે કોઈ સમ્યત્વનું કારણ છે એમ નથી, એવો હિસાબ છે. કેમ કે દ્રવલિંગી મુનિ થયો તો એને જીનોક્ત વ્યવહાર ઊંચામાં ઊંચી કક્ષાનો જીનોક્ત વ્યવહાર, જીનોક્ત વ્યવહારમાં પણ ઘણા પગથિયા છે, પણ અહીંયા મુનિ દશામાં જે મુનિ પાળે, ભાવલિંગી મુનિ પાળે એવો જે જીનોક્ત વ્યવહાર એ પાય, છતાં અનંત સંસારી હોય છે, સમ્યક્તનું કારણ નથી, નજીકમાં મોક્ષગામી છે એમ પણ નથી કહેતા કે એને એટલો વ્યવહાર પાડ્યો માટે એ નજીકનો મોક્ષગામી તો લેવો એમ પણ નહીં, એ બે જીવ પણ અનંત સંસારી હોય છે. એટલે એમ સિદ્ધ થાય છે કે એવો જીનોક્ત વ્યવહાર છે એ પણ સમ્યત્વનું કારણ નથી. જાત બીજી છે એમ કેવું છે, જે સમ્યત્વના પરિણામ અને મોક્ષ માર્ગના પરિણામ છે એની જાત બીજી છે. જેટલા કોઈ વ્યવહારને યોગ્ય પરિણામ છે અને જીનેન્દ્ર કથિત એવા વ્યવહારને યોગ્ય પરિણામ છે, તે પરિણામ પણ બહિર્ભાવો છે. મોક્ષ માર્ગની જીવને પણ એટલો બહિર્ભાવ છે અને મિથ્યા દ્રષ્ટિ જીવને તો ચોખ્ખો જ બહિર્ભાવ છે, કેમ કે એને તો અંતર્મુખપણાનો પરિણામ અંશ ઉત્પન્ન પણ થયો નથી. મોક્ષ માર્ગી જીવને તો એક પરિણામમાં બે ભાગ પડીને, એક ભાગ એનો અંતર્મુખ વર્તે છે અને એક ભાગ એનો બહિર્મુખ વર્તે છે. તો જે બહિર્મુખ ભાગ વર્તે છે એમાં એને વ્યવહારના પરિણામ છે, દયાદાન પૂજા ભક્તિ વ્રત નિયમ સંયમ, એ પણ એને એના પ્રમાણમાં બંધનું કારણ છે. શ્રી સુદાની જે લીધું છે ને કે શાસ્ત્રમાં, શાસ્ત્ર સ્વાધ્યાયમાં સુનને વાલે અને સુનાને વાલે દોનો કે નુકસાન હૈ, ઠીક, અપની અપની યોગ્યતા અનુસાર. શાસ્ત્ર સાંભળવાથી લાભ છે એમ કે નો સાંભળતા, નો સાંભળવા આવતો હોય એને ભાઈ સાંભળવા આવતો ને કઈક લાભ થશે, સાંભળવા આવે એને એમ કે છે કે આ સાંભળવાના જે પરિણામ એ પણ નુકસાનનું કારણ ને સંભળાવવાના જે પરિણામ એ પણ નુકસાનનું કારણ. થોડું ઓછું કરવું જોઈએ કે નહીં હવે? ચોખ્ખા ભઠ્ઠી જેવા આપણે વિચાર ચાલે છે. એક દિવસ કીર્તન ગુરુદેવ સ્વાધ્યાય રાખતા, એક દિવસ તેજ રાખવી. ઠીક, વ્યવહારના જે પરિણામ છે એ સમ્યકનું કારણ નથી, સમ્યક સ્વરૂપ નથી. પણ અહીંયા એમ કહેશે કે જો સ્વરૂપની શ્રદ્ધા જ્ઞાન વિનાના એ પરિણામ હોય તો સંસારનું કારણ છે. મોક્ષ માર્ગ જીવને અલ્પ બંધનું કારણ છે, કેમ કે એને તો લાંબો સંસાર નથી, એ તો સંસારના અભાવના માર્ગે. એટલે કે મોક્ષ પ્રત્યે ક્ષણે ક્ષણે અનન્ય ભાવે પરિણમે છે, એટલે એને તો કઈ સંસારનું કારણ છે એમ કહેવાય નહીં, કેમ કે એ કારણ એને બળી ગયું છે મૂળમાંથી મિથ્યા. તે સમ્યકત્વનું કારણ નથી, વિનાયક ભગવાન પોતે જ સમ્યકત્વનું કારણ છે. સમ્યકત્વનું કારણ કોણ? કે જે નાયક સ્વરૂપનો આશ્રય લેતા સમ્યક દર્શન પ્રત્યે, જેના આધારે પ્રત્યે એને કારણ એવો ઉપચાર આપવામાં આવે છે, તો એના સ્થાનમાં છે. નાયક ભગવાન તો પોતાના સ્વરૂપમાં પોતાના સ્થાનમાં અવિચલિતપણે અનાદિ અનંત નાયક મૂર્તિ બિરાજે છે, એને હલનચલન નથી. જેમ ભગવાનની મૂર્તિને હલનચલન નથી, જયારે આવે ત્યારે દર્શન દે છે, તૈયાર છે. આના જેવું સમય સમય જેવું નથી, સમાના દર્શન થાય છે ને, જયારે આવે ત્યારે દર્શન માટે બિરાજમાન છે. એમ નાયક ભગવાન ચોવીસે કલાક કોઈ પણ ક્ષણે જીવ સ્વસન્મુખ થાય ભગવાનના દર્શન એને થાય છે. એ દર્શનને સમ્યક દર્શન કહેવામાં આવે છે. એટલે એને કારણનો ઉપચાર આપ્યો, બાકી એને કાંઈ કારણ કાંઈ પોતાને છે નહીં. અકારણ કાર્ય સ્વભાવી છે, એવો કારણ કાર્ય શક્તિ છે ને સુરતાની શક્તિમાં. બે અપેક્ષા એનું નામ જ અનેક છે, અપેક્ષા એ કારણ કહેવાય છે અને અપેક્ષા એ અકારણ પણ કહેવામાં આવે છે. કેમ કે એને કોઈ કાર્ય કરાવવું, કરવાનું કારણ થવું, કઈ એનામાં હલનચલન છે નહીં. છતાં જેના આધારે થાય છે એટલે એને કારણ એવું નામ આપવામાં આવે છે. એ અપેક્ષા એને કારણ પરમાત્મા પણ કહેવામાં આવ્યા છે. અહીં તો કારણની ચર્ચા કરીને એટલે કારણ કહ્યું કે જીવ એમ માને છે કે હું આવો શુભભાવ કરીશ ને તો મને સમ્યક થશે, હું કાંઈ કશાય મંદ કરું, તીવ્ર કશાય ન કરું, ક્રોધાદિ પરિણામ ન કરું, આટલા પ્રકારનો ત્યાગ કરું, આટલું આટલું છોડું, મને સમ્યકત્વનું કારણ થશે, અને સ્વાધ્યાય કરું, ઘણો સ્વાધ્યાય કરું એટલે મને સમ્યકત્વનું કારણ થશે. તપ બે પ્રકારના, નિશ્ચય અને નિશ્ચય તપ નિર્જરાનું કારણ છે. વ્યવહાર તો શુદ્ધાળ સ્વરૂપ હોવાથી શુભ પ્રકૃતિના બંધનનું એ કારણ છે. તપનો અર્થ શું થાય છે? આત્મામાં વિશેષ કરીને એકાગ્ર થઈને તપવું, પ્રતપવું, પ્રતપનને તપ કહ્યું છે, એ નિશ્ચય તપ છે. અને એનાથી નિર્જરાના ઢગલા થાય છે, ગુણ શ્રેણી નિર્જરા છે, એ તપ છે, એ તપસા નિર્જરા છે. ના પાડે છે, ગુરુદેવ શ્રીના વચનમાં ચોખ્ખું છે, કે વ્યવહાર પોતે સમ્યક્ત સ્વરૂપ નથી અને એ વ્યવહાર પોતે સમ્યક્તનું કારણ નથી. વ્યવહાર પંચાચાર છે ને, દર્શનાચાર, જ્ઞાનાચાર, ચારિત્રાચાર, દિવ્યાચાર અને તપાચાર, પાંચ પ્રકારના આચાર દીધા છે. 85 કાયમી 172 ગાથામાં એ વિશે લીધો છે કે કોઈ દ્રવલિંગી મુનિ મિથ્યા દ્રષ્ટિપણે આવા પંચાચારને સારી રીતે પાળે છે. ત્યારે જ્ઞાનાચારમાં એ વાત લીધી છે, સ્વાધ્યાયની વાત એમણે જ્ઞાનાચારમાં લીધી છે કે ભગવાન જિનેન્દ્રની વાણી છે, અંગપૂર્વમાં જે સંકલિત થયેલી છે, ગણધરદેવો મારફત, ગણધરદેવોના દ્વારા એ સંકલિત થયેલો વિષય છે. આપણે આ પુસ્તકના સંકલન કરનાર કોણ કે ફલાણા ફલાણા, પણ જિનેન્દ્રદેવની વાણીનું સંકલન કરનાર ગણધરદેવો પોતે છે, એમના મુખ્ય પ્રધાન વજીર. એનો અંગપૂર્વનો એ સ્વાધ્યાય કરે જેને જ્ઞાનાચાર કહેવામાં આવે છે, એ પણ સમ્યક્તનું કારણ નથી. એ સમ્યક્ત સ્વરૂપે તો નથી, એમાં તો કઈ પ્રશ્ન જ નથી, પણ સમ્યક્તનું એ કારણ પણ નથી. કેમ કે એ પણ પછી દેવલોક આદિમાં ચિરકાળ પર્યંત ભમે છે અને બળબળતા અંગારાથી શકાય છે. એ અમૃતચંદ્રાચાર્ય ત્યાં એ વાત લીધી છે. ભઠ્ઠી જેવી વાત ચાલી ને ત્યારે ગુરુદેવ શ્રી આ દ્રષ્ટાંત આપ્યું શાસ્ત્રમાંથી કે એ વાત બરાબર છે. ભઠ્ઠી જેવું દુઃખ લાગે છે એ વાત બરાબર છે. જો કોઈ એ વાત ન સ્વીકારે તો એને આત્માની શાંતિ જોઈ નથી. જેણે આત્માની શાંતિ જોઈ છે એનો અર્થ એમ થાય એને જે ખબર પડે છે કે આ બોલબોલતા અંગારા જેવું છે, આ ભઠ્ઠી જેવું દુઃખ છે, એને બરાબર ખ્યાલમાં આવે છે. ત્યારે એ દાખલો પ્રશ્ન ચર્ચા ઉપર ચડ્યો ત્યારે એ દાખલો આપ્યો હતો કે શાસ્ત્રમાં પણ આનો આધાર છે. પ્રવચન સારની 172 ગાથામાં એ વિષય લીધો છે. જગતના જીવો એમ માને છે કે પુણ્યના ફળમાં ઘણું સુખ છે, કેમ કે અનેક પ્રકારની સાનુકૂળ સાધન સામગ્રીનો સંયોગ ત્યાં જોવામાં આવે છે અને અહીંયા મનુષ્ય લોક કરતા દેવલોકમાં તો પુણ્યના ફળ ઘણા ઊંચી જાતના જોવામાં આવે છે, એટલે દેવોને સુખી કહે છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે બળબળતા અંગારામાં શેકાય છે. પંચાચાર પાળીને દેવલોકમાં ગયો, બળબળતા અંગારામાં લાંબા વખત સુધી શેકાશે, કેમ કે ત્યાં આયુષ મોટા પડે છે, અઘાતીનો બંધની સ્થિતિ લાંબી પડે ત્યાં, એવો નિયમ છે. તીવ્ર કષાયમાં નારકી આદિ અઘાતીના બંધની સ્થિતિ લાંબી પડે, આયુષને આયુષ અઘાતી છે ને, અને એકદમ કષાયની મંદતા થાય તો અહીંયા શુભ પ્રકૃતિની અઘાતીની બંધની સ્થિતિ લાંબી પડે આયુષને, બેમાં એવું છે. ના, એવું કહેતા નિશ્ચયાભાસી નથી, પણ એમ કહેવામાં નિશ્ચયનું ગ્રહણ કરાવવું છે. નિશ્ચયાભાસી તો તે ગણાય કે જે અશુભમાંથી જે શુભમાંથી ખસીને અશુભમાં ચાલ્યો જાય, પણ શુભમાંથી ખસી જવાની જેની તૈયારી છે, ઉત્કૃષ્ટ શુભમાંથી ખસી જવાની તૈયારી છે, એ સીધો શુદ્ધતામાં પ્રવેશ કરશે. ઉત્કૃષ્ટ શુભમાંથી ખસીને ક્યાં આવશે? શુદ્ધતામાં આવશે. એને નિશ્ચયાભાસી ગણાય નહીં. નિશ્ચયાભાસમાં તો દોષ તીવ્ર થાય છે. દોષ તીવ્ર થાય છે ત્યારે દુઃખ પણ તીવ્ર થાય છે. હવે જે જીવ આત્મિક સુખ અને આત્મિક શાંતિની શોધ પાછળ છે એને દોષ અને દુઃખ તીવ્ર થાય ને ખબર ન પડે એમ કેમ બને? અને જો ખબર ન પડે, નિશ્ચયાભાસી થાય ને ખબર ન પડે, તો એ ખરેખર આત્માર્થી થઈને આત્મિક શાંતિ ને સુખ ની પાછળ હતો એ વાત રહેતી નથી. પહેલેથી જ નહોતો, અન્ય પ્રયોજનથી પ્રવેશ કરેલો છે અને તેથી પ્રયોજનની સિદ્ધિ એને થતી નથી. અન્યથા સિદ્ધિ થાય છે એની એને ખબર પડતી નથી. આમાં શું છે કે સંગિ પંચેન્દ્રિય જીવ પ્રયોજનમાં અને મતલબમાં એટલો તૈયાર છે, એનું પ્રયોજન કયો કે એનો મતલબ કયો, એનો સ્વાર્થ કયો લ્યો ને, એટલો તૈયાર છે કે એ સ્વાર્થની સિદ્ધિ ન થાય ત્યાં સુધી બીજું એ સ્વીકારે નહીં કે મને કંઈક મળી ગયું છે. એટલે આત્માર્થીજી જ્યાં સુધી એનો આત્માનું પ્રયોજન ન સરે ત્યાં સુધી એને અસંતોષ ઉભો થયા કરે છે કે મારો જે કાંઈ વ્યવસાય છે ને મારો પુરુષાર્થ છે ને મારી જે મારો જે પરિશ્રમ છે એ પરિશ્રમનો ફળ કેમ બને, જે જોઈએ છે એ ફળ કેમ મળતું નથી, એને અસંતોષ થાય છે અને તેથી એ પોતાની સિદ્ધિ અવશ્ય પ્રાપ્ત કરે છે. કેમ કે ક્યાંય અટકતો નથી અને જેને લક્ષ્ય નથી એને સંતોષ થયા જ ના નહીં રહ્યા કે ચાલો કલાક સ્વાધ્યાય તો કર્યો, ઘરે તો નથી રોકાણા, મંદિરમાં આવીને સ્વાધ્યાય તો કલાક કર્યો, વળી 20 મિનિટ પૂજા 20 મિનિટ તો થઈ, ભગવાનના દર્શન તો થયા, કેટલા શુભ ભાવ તો થયા, કાંઈક તો કર્યું. એને ખરેખર જે કાંઈ પ્રાપ્ત કરવું છે એનું પ્રયોજન જ એને અન્યથા નક્કી કર્યું છે. એને વાસ્તવિક જે પ્રયોજન હોવું જોઈએ પ્રયોજન એને લક્ષમાં રાખ્યું, એ સંતોષાઈ જાય છે અને તે રોકાઈ જાય છે. કહે છે કે નાયક ભગવાન પોતે જ સમ્યક્ત્વનું કારણ છે, એ પોતે જ સમ્યક્ત્વમાં નિમિત્ત પડતા હોવાથી, નાયક દ્રવ્ય પોતે દ્રવ્ય પર્યાય ને નિમિત્ત છે. ગુરુદેવને પૂછ્યું હતું ને કે આ જ્ઞાન છે, જ્ઞાન શક્તિ છે, જ્ઞાનો ઉપયોગ થયો, શક્તિમાંથી વ્યક્તિ થઈ, એ વ્યક્તિને જ્ઞાનો ઉપયોગ છે એને સંબંધ શું, શક્તિને વ્યક્તિને સંબંધ શું, આટલો પ્રશ્ન પૂછ્યો હતો. તો કે એમાં નિમિત્ત છે, જે કાર્ય થયું એમાં એ નિમિત્ત છે, અંદરો અંદર નિમિત્ત ઉપાદાન, કેમ કે અહીંયા ઉપાદાન લેવું છે, ઉપાદાનની શક્તિ પર્યાયની તે કાળે પર્યાય પરિણમન જે શક્તિ છે તે ઉપાદાન છે અને તેમાં નિમિત્ત છે, એ ત્રિકાળી ગુણ ત્રિકાળી શક્તિ છે, ત્રિકાળી સ્વરૂપ છે, એમાં નિમિત્ત છે.
ઉપાદાન પોતાની
શક્તિ, હા, ઉપાદાન નો અર્થ જ છે આ નિમિત્ત. ઉપાદાન ના દોહામાં શું આવે છે, ઉપાદાન નિજ શક્તિ જહા તહા નિમિત્ત પર હોય, નિજ શક્તિ ને ઉપાદાન કહેવામાં આવે છે. સ્વાધ્યાય કરે જ રાખે, આંખ ખીચી ને હાલે એમ ન ચાલે. સ્વાધ્યાય માં શું કહ્યું છે, સ્વાધ્યાય એટલે શું, સ્વ વત્તા અધિ વત્તા, સ્વ ની આધારે સ્વ ની સન્મુખ થવું, આવવું આ એટલા એને સ્વાધ્યાય કે છે. આ તો વ્યવહાર સ્વાધ્યાય છે, જેમાં એવી વાત કહી છે એટલે એના ઉપર વ્યવહાર કર્યો. સ્વાધ્યાય તો એમ કે છે કે તું તારી સન્મુખ થા, શાસ્ત્રમાં નકશો દોર્યો છે, મકાન નો પ્લાન કરે છે કે નહીં, બારી અહીંયા મૂકવી, દરવાજો અહીંયા મૂકવો, અહીંયા જવાનો રસ્તો રાખો, આટલા આટલો ક્ષેત્રફળ આ રૂમ નું રાખો, આટલું ક્ષેત્રફળ આ રૂમ નું રાખો, અહીંયા પલંગ રાખો, પછી કઈ સુવાના કામમાં આવે
નહીં,
કાગળ ઉપર દોરેલો બેડરૂમ કઈ સુવાના કામમાં આવે
નહીં,
એમ આ કાગળ ઉપર નકશો છે, મોક્ષ માર્ગે આમ જવાય એવો નકશો દોર્યો છે, પછી એના ઉપર ચાલવું એ તો બીજો વિષય છે, એ કઈ નકશામાં થોડું ચાલવાનું બને છે, રોજ ઉઠીને નકશો લઈને દઈ જાય અને ચાલવાનો કોઈ પ્રયત્ન નહીં. પણ આ શું, આનો અર્થ શું, એ તો નિરર્થક થઈ ગયું. પછી કેમ કરવું હવે, ફેરફાર કરવો કે નહીં હવે? શાસ્ત્ર જ્ઞાન નથી, શાસ્ત્ર તે નથી, જ્ઞાન કઈ શાસ્ત્ર કઈ જાણે નહીં. શાસ્ત્ર માં જ્ઞાન નથી, શાસ્ત્ર કઈ જાણતું નથી. જ્ઞાન તો આત્મા પોતે છે અને આત્મા જાણે છે. જ્ઞાન તે આત્મા છે અને આત્મા જાણે છે, એમ છે. તેનાથી આત્મજ્ઞાન થતું નથી. શબ્દ શ્રુત થી આત્મજ્ઞાન થતું નથી. કયા શબ્દ શ્રુત થી? ભગવાનની વાણીથી જે શબ્દ શ્રુત ગૂંથાયું તેનાથી વાત છે. મિથ્યા દ્રષ્ટિના શાસ્ત્રો એ આત્માને અનુભવ કર્યા વિના ગપ્પા માર્યા છે, એને તો શબ્દશ્રુત પણ કહેતા નથી. એ તો આની અપેક્ષા એ ગપ્પા છે. ગપ્પા એટલા માટે કલ્પનાથી બુદ્ધિ પહોંચાડીને વાત કરી છે કે આત્મા આવો છે, આત્મા આવો છે, આત્મા આવો છે, એમ અનુમાન કરીને નિર્ણય કર્યો છે, એને તો કલ્પનાને ગપ્પા કહેવામાં આવે છે. આ તો જેમણે સાક્ષાત આત્માને સર્વાંગપણે પ્રગટ કર્યો, કેવો જ્ઞાન ગોચર કરીને સર્વાંગ અનુભવ કર્યો અને જાણ્યો, સર્વાંગ જાણ્યો, એમણે કહ્યો એ શબ્દ શ્રુત છે, એનાથી પણ આત્મજ્ઞાન નથી. આમ છે, કેમ કે એની સન્મુખ જે જ્ઞાનનો ઉપયોગ થાય છે એ આત્મજ્ઞાનની પ્રવૃત્તિ નથી. આત્મજ્ઞાન એટલે પોતાનું જ્ઞાન, પોતાનું જ્ઞાન એટલે સ્વજ્ઞાન. જે જ્ઞાન જ્ઞાનને વેદે તેને આત્મજ્ઞાન કહેવામાં આવે છે. કેમ કે ત્યાં જ્ઞાનને સ્વનું પોતાનું જ્ઞાન થાય છે, એ પણ એ છે વ્યાખ્યા કરે છે ગુરુદેવ. 733 સ્વપણે અનુભવાતું જ્ઞાન તે આત્મા છે, એમ છે. એમાં સર્વ તરફની વૃત્તિ અશુભ હો કે શુભ હો તે આત્મા નથી. સ્વપણે અનુભવાતું જ્ઞાન તે આત્મા છે, પર્યાય નહી. સ્વપણે અનુભવાતું જ્ઞાન તે આત્મા છે, તો પર્યાય થઈ ગઈ કે તને પર્યાય ની ખબર શું પડે ને તને દ્રવ ની ખબર શું પડે. આમ છે, સ્વપણે અનુભવાતું જ્ઞાન તે આત્મા છે. આવા જ્ઞાનના સ્વસંવેદનની કળા તે મોક્ષની કળા છે. આત્માના અનુભવની આ કળા તે જ સાચી કળા છે અને તેનો જ વારંવાર અભ્યાસ કરવા જેવું છે. જો દુઃખથી છૂટવું હોય ને સુખી થવું હોય તો પરભાવોથી ભિન્ન આત્માને જાણીને તેનો જ અભ્યાસ કરવા જેવો છે. આ જ્ઞાયક નો અભ્યાસ કરો, બેનશ્રી ના વચન માં એને જ્ઞાયક નો અભ્યાસ કરો. છેલ્લે 986 છેલ્લે નીચે આત્માના આશ્રય જે જ્ઞાન પ્રગટ થયું તેના વડે નિર્ણય થાય છે. ખરેખર શાસ્ત્રના અભ્યાસથી જ્ઞાન નિર્મળ થાય છે એમ નથી. પણ આત્માના યથાર્થ સ્વરૂપને અજ્ઞાની જાણતો નથી, અને તો પણ શાસ્ત્રાભ્યાસનો નિષેધ કરે છે તેની નિમિત્તથી કથન કરીને શાસ્ત્રનો વિશેષ અભ્યાસ કરવાથી જ્ઞાન નિર્મળ થાય છે એમ કહેવામાં આવ્યું છે. મોક્ષ માર્ગ પ્રકાશક ઉપરનો હોવો જોઈએ આ બોલ છે ને, મોક્ષ માર્ગ પ્રકાશકમાં એ વિષય છે કે શાસ્ત્ર જ્ઞાનથી શાસ્ત્રોભ્યાસથી જ્ઞાન નિર્મળ થાય. તો ગુરુદેવ એને ખુલાસો એની વિરુદ્ધ કર્યો. જીવ આત્માના યથાર્થ સ્વરૂપને જાણતો નથી તો પણ શાસ્ત્રાભ્યાસનો નિષેધ કરે છે. જે આત્માને જાણે છે અને આત્માની સન્મુખ થાય છે એને તો શાસ્ત્રાભ્યાસનું કાંઈ બંધન છે નહીં, પણ જાણતો નથી ને નિષેધ કરે છે એને એમ કહે છે કે તારા જ્ઞાનમાં ઘણી મલિનતા છે, એ ઘટ મલિનતા છે, એને થોડી પાતળી કરવા શાસ્ત્રાભ્યાસ હું કર એને નિમિત્તથી કથન કરીને કહ્યું છે. જો શાસ્ત્રથી જ્ઞાન થતું હોય તો વધારે શાસ્ત્ર ભણે તો આત્મામાં વધારે નિર્મળતા આવે, પણ તેમ નથી. ઘણા બહુ શાસ્ત્ર વાંચી વાંચીને વિદ્યાથી જાય છે. આત્માના આશ્રય જ્ઞાન વધે છે તેમાં શાસ્ત્રાભ્યાસ નિમિત્ત માત્ર છે. બોલતો ઘણા છે. જ્ઞાનનું કારણ શું, ખરેખર જ્ઞાન કોને કહેવું ને જ્ઞાન કેમ થાય એ વિશે તો ઘણો ખેંચાણા સામા છે. નીચે 140માં પણ એ છે વિષય ચાલ્યો છે ને, 273 પછી 276 77 નો વિષય ચાલ્યો છે. સમયસારનો એ સળંગ વિષય ચાલુ છે એમાં. તથા સ્વના જ્ઞાન ને સ્વની શ્રદ્ધા વિના જીનવરે કહેલો વ્યવહાર પાડે તો પણ તે સંસારનું કારણ છે, મોક્ષનું કારણ તો નથી પણ સંસારનું કારણ છે. લાભ તો નથી પણ નુકસાનનું કારણ છે. આમ લીધો. હવે શું પ્રશ્ન ઉઠાવે, આ બુદ્ધિની વક્રમાં વક્રતામાંથી ઉભો થાય છે પ્રશ્ન આવા, કે તો પછી હવે એમાં એ બધા શુભ ભાવ નહીં કરીએ ને વ્યવહાર નહીં પાડીએ, ચાલો અમને નુકસાન થાય એવું શું કરવા કરીએ? ભાઈ એમ નથી કહેતા, એવી આડોડાઈ કરવા જેવી તું એને લાભનું કારણ માની બેઠો છો એ છોડાવે છે, પણ એમ કરીને તને એ શુભ છોડીને અશુભ પકડાવે છે એમ તો છે? એ બધા પ્રશ્ન ઉઠાવે છે લોકો. ગુરુદેવ શ્રી દ્રષ્ટાંત આપતો, બહુ વર્ષ પહેલાના આત્મધર્મમાં એ દ્રષ્ટાંતો આવતા, કોઈ બાળક છોકરા હોય છે ને ઉનાળામાં લીંબોળી પાકી જાય પીળી થાય ત્યારે લીમડાના કડવા રસમાંથી મીઠો રસ થાય, રસ ફરે ટ્રાન્સફર થાય, જેમ ખાટો રસ હોય કેરીનો એ મીઠો થાય છે એમ લીંબોળી પણ મીઠી થાય, અને લીંબોળી ચૂસે છોકરા. આ નાનપણમાં અમે બધા ગામડામાં મોટા થયેલા, લીંબોળી પાકી પાકી પીળી લીંબોળી હોય ઘણી વીણીને ચૂસે ને લાગે ગળી હોય થોડો રસ એની અંદર, લીંબોળી કાવડી હોય એનો રસ કેટલો હોય. એ લીંબોળી પાસે કેરીનો રસ મીઠો હોય એ ઉનાળામાં જ કેરી પાછી થાય, એને એમ કે લીંબોળી મૂકી દે તને કેરી આપું છું, અને છોકરો કજ્યા કરે મારી લીંબોળી લઈ લીધી મારી લીંબોળી લઈ લીધી, પણ એને કેરી આપવા માટે લીંબોળી લે છે એટલો પણ એને વિચાર આવતો નથી. બાળક બુદ્ધિમાં એમ એને શુભને છોડાવીને શુદ્ધતા ગ્રહણ કરાવે છે એટલો વિચાર આવતો નથી, અને દેકારો કરી મૂકે છે કે એ તમે સોનગઢ વાળા શુભને નિંદો છો, શુભનો તમે નિષેધ કરો છો, તો શું અમારે શુભને છોડીને શુભમાં જવું? ભાઈ તને ખબર પડે છે એટલી કહેનારને ખબર પડતી નથી, એવું તું જલ્દી માની લઈએ? બહુ છીછરું મગજ છે. બહુ સ્પષ્ટ વિષય છે અહીંયા કે પ્રથમ તો સ્વનું જ્ઞાન અને સ્વની શ્રદ્ધા, અહીંયા ચારિત્રનો બોલ છે. વ્યવહાર છે ને, વ્યવહાર પાળે એમ કહ્યું છે, એટલે ચારિત્રનો બોલ છે કે કોઈ જીવ બાહ્ય ચારિત્ર, બાહ્ય ત્યાગ, બાહ્ય સંયમ, બાહ્ય વ્રત અંગીકાર કરે છે, સ્વરૂપના જ્ઞાન અને સ્વરૂપની શ્રદ્ધા વિના ભલે જીનેન્દ્ર કયો છે તેવો ત્યાગ અને વ્યવહાર અંગીકાર કરે તો પણ તે સંસારનું કારણ છે, મોક્ષનું જરા પણ કારણ નથી. એમ કહીને એમ કહે છે કે કોઈ પણ જીવે પોતાની વર્તમાન શક્તિનો ઉપયોગ પ્રથમ સ્વરૂપના શ્રદ્ધાનદાન કરવામાં લગાવવો જોઈએ. સ્વરૂપનું શ્રદ્ધાનદાન કરાવવામાં શક્તિનો ઉપયોગ ન કરે અને બહારનો ત્યાગ કરવામાં શક્તિનો ઉપયોગ કરી નાખે તો એને નુકસાનનું કારણ થશે, લાભનું જરા પણ કારણ નહીં થાય. મોટા ભાગના જીવો એટલી શક્તિ સહજ ન હોય, કશાયની મંદતાના પરિણામ વાળી, પણ એક નિર્ણય લઈ લીધો હોય, એક પ્રતિજ્ઞા લઈ લીધી હોય કે આમ જ કરવું, એટલે પછી એના પરિણામ સામે તો એને લક્ષ જાય નહીં, એને સંતોષ એટલો જ પકડવાનો હોય કે મેં આ ક્રિયા બરાબર પાડી, ભલે મને થોડુંક આકરું લાગ્યું તો પણ મેં મારી ક્રિયામાંથી, હું મારી પ્રતિજ્ઞામાંથી હું વિચલિત થયો નથી. કે છે કે ભાઈ એ પરિણામથી તારા આત્માને જરા પણ લાભ નથી. એવી રીતે હઠમા શક્તિ તું રોકે છો, એના બદલે એ શક્તિનો ઉપયોગ તું શ્રદ્ધાનદાન કરવામાં લગાવ ને. તારું વર્તમાનમાં જેટલું પરિણમનમાં જ્ઞાન બળ છે, તારું જેટલું પુરુષાર્થ બળ છે, એ પુરુષાર્થના ક્ષોભસમને અને જ્ઞાનના ક્ષોભસમને સાચી દિશાએ લગાવ, સાચા સ્થાનમાં લગાવ, તો તને સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન થઈ શકે એવી પરિસ્થિતિ છે. પણ એ શક્તિને બીજી રીતે લઈ જાય, બીજી રીતે વાળીને ઉપયોગ કરે તો એને સમ્યક દર્શન મોક્ષ માર્ગ તો પ્રગટે નહીં, પણ એને નુકસાનનું કારણ થાય છે. દુનિયામાં આ બહુ મોટો પ્રશ્ન છે. લોકો એમ કહે છે કે એ વ્રત સંયમ નિયમ પાળે છે, એ વ્રત નિયમ ન પાળતા હોય એના કરતા તો હારા કે નહીં, આ પ્રશ્ન ઉઠે છે. જે લોકો ત્યાગ નથી કરતા ને જે લોકો ત્યાગ કરે છે એમાં ત્યાગ કરવા વાળા તો સારા ને, નહીં કરવા વાળા કરતા? ભાઈ એ ગણતરી તારે કામ આવે એવું અહીંયા નથી, આ બીજી રીતની વાત છે. એને મુશ્કેલ પડશે, એને એને મોક્ષનો માર્ગ અથવા કલ્યાણનું કારણ માન્યું છે, મોક્ષ માર્ગ અથવા મોક્ષ માર્ગનું કારણ માન્યું છે કે આમ કરવાથી લાભ થશે. એને ક્યારે છૂટશે નહીં, એની પકડ મિથ્યાત્વની પકડ છે ને એને સમ્યકથી દૂર જવાનું થાય, એના બદલે મધ્યસ્થ થઈને હળવો થઈને સાચી રીત ને સાચો ઉપાય શોધીને તારો પ્રયત્ન સાચી દિશામાં લગા તો તને ખરેખર લાભ થવા યોગ્ય છે તે થાય, નહીંતર કોઈ રીતે થાય એવું નથી. ગુરુદેવશ્રીએ તો આ બધો વિષય એટલો બધો ચોખ્ખો કર્યો છે કે વર્તમાન સમાજ અને ભાવિ પરંપરા પેઢીઓ ઉપર બહુ મોટો ઉપકાર થશે. આજે લોકોને ઓછું સમજાય કે ગમે એટલું સમજાય, પણ જેને સમજાશે એને કિંમત આવશે, એવો વિષય છે. કેમ કે જગત ભૂલે છે આમાં, પહેલા સ્વનું જ્ઞાન અને સ્વની શ્રદ્ધા કરવી એમ કે છે. સ્વરૂપ શ્રદ્ધાન અને સ્વરૂપ જ્ઞાન વિના તું કોઈ પણ પ્રકારે બહારના ચારિત્રને અંગીકાર કર, જેને ભગવાને કહેલો વ્યવહાર કહેવાય તો પણ તે સંસારનું કારણ છે, મોક્ષનું કારણ બિલકુલ એક ટકો પણ નથી. જીનેન્દ્ર એ નથી કહ્યો એવો જે બીજા લોકો પાળે છે એવો વ્યવહાર, એમાં તો ઘણા દૂષણ હોય છે. એક કરવા જાય ને કઈક બીજું કરે, અનેક દોષોથી સહિત હોય છે. પણ જે જીનેન્દ્ર એ કહેલો વ્યવહાર છે એ બાહ્યાચારની અપેક્ષાએ નિર્દોષ હોવા છતાં, ઓલા તો શું છે કે અમુક જાતના ક્રિયા કરે ત્યારે પછી બીજી હિંસા થાય એની એને ખબર રહે નહીં, ત્યારે અહીંયા તો એકેન્દ્રથી માંડીને પંચેન્દ્રિય પર્યંતના જીવોની બારમાં અહિંસા પડાય, સાથે સાથે એને પોતાનો પણ કસાયની મનતા વર્તે એવો શુદ્ધ વ્યવહાર પાડે તો પણ ખરેખર એને લાભનું કારણ થતું નથી, નુકસાનનું કારણ થાય છે. આમ છે આ ચારિત્રની અપેક્ષા એ બોલ છે એવું છે. આ તો થોડો વિષય એજન્ડા ઉપર તો એકલો ચારિત્ર નો વિષય છે, પણ જ્ઞાનમાં પણ એવું છે કે શાસ્ત્ર અનુસાર જ્ઞાન કરે. જીનેન્દ્ર કથિત અનુસાર કથિત શાસ્ત્રો, આ જેમ જીનેન્દ્ર કહેલો વ્યવહાર છે એમ જીનેન્દ્રના કથિત શાસ્ત્રો, જ્ઞાનીઓના વચનો, આચાર્યોના વચનો, એનો સ્વાધ્યાય કરે, એનું જ્ઞાન કરે, એનું જાણપણું કરે, અને લાભ ન થાય અને નુકસાન થાય જો આત્માનું શ્રદ્ધાન જ્ઞાન કરે નહીં તો. કેમ કે એ વ્યવહાર છે ને, એ જ્ઞાનાચાર છે. ઓલો જેમ ચારિત્ર આચાર છે એમ આ જ્ઞાનાચાર છે, એવો જ એમાં શ્રદ્ધાનો આચાર પણ આવે છે. કે સ્વરૂપનું અસ્તિત્વ જે શ્રદ્ધાનો વિષય, સ્વરૂપ અસ્તિત્વ છે એવું સ્વરૂપ અસ્તિત્વનું ગ્રહણ ન થાય, અને નવ તત્વની શ્રદ્ધા જેને દર્શનાચાર કહેવામાં આવે છે, શાસ્ત્ર જ્ઞાન જેને જ્ઞાનાચાર કહેવામાં આવે છે, એવો શ્રદ્ધા જ્ઞાનનો પણ બાહ્યાચાર જીનેન્દ્રના શાસ્ત્રના નિમિત્તે પાળે અથવા કરે પ્રવર્તે તો પણ એને લાભનું કારણ ન થાય, નુકસાનનું કારણ થાય. એને લાભ માની લઈએ તો કે હું આટલું તો કરું છું ને, આટલું તો કરું છું ને, આટલું તો કરું છું ને, જે જીવો એને લાભનું કારણ માનતા નથી કે ભલે આ નવતત્વની શ્રદ્ધાનો ખ્યાલ આમ આવ્યો કે નવતત્વ આવા હોય ને એને આપણે સ્વીકારીએ છીએ, આ શાસ્ત્રમાં જેટલું જેટલું કહ્યું છે અનેક નય નિક્ષેપ પ્રમાણ આદિથી ઉપેક્ષાઓ અને વિવિક્ષાઓ બરાબર સૂક્ષ્મમાં બરાબર સમજાય છે અને નિષેધ આવતો નથી કે આમ ન હોય આમ ન હોય આથી બીજી રીતે હોય, તો પણ જે જીવો એ શ્રદ્ધા જ્ઞાનનો વ્યવહાર કરતા આત્મજ્ઞાન અને આત્મશ્રદ્ધાના વિષયમાં જ્યાં સુધી પ્રવેશ ન કરે ત્યાં સુધી એને ગણતરીમાં લેતા નથી કે નહીં આ નહીં આ નહીં, હજી તો મને મારું શ્રદ્ધાને મારું જ્ઞાન થાય એવો સાનુભવ થાય ત્યારે આ બધું કંઈક લેખે છે ને, નહીંતર આનો કાંઈ અર્થ રહેતો નથી, એની નુકસાનનું કારણ ત્યાં થતું નથી. કેમ કે એને એની પકડ નથી, પકડને અહીંયા નુકસાન કહેવામાં આવે છે. જેટલો સ્વભાવ છે એટલું બંધન છે, પણ એની રુચિ નથી, એને પકડવા માંગતો નથી, એને ઠીક ગણતો નથી, અહીંયા રોકાવા માંગતો નથી. ઉલટાનું થાય છે ને અસંતોષ વધે છે, થાય છે ને અસંતોષ રહે છે, ત્યારે એને એ નુકસાનનું કારણ છે એમ સીધું લેવામાં આવતું નથી. નહીંતર જેમ અહીંયા ચારિત્રનો ભૂલ છે, જીનવરે કહેલો વ્યવહાર પાડે એવું જ દર્શનાચારમાં ને એવું જ જ્ઞાનાચારમાં છે. કેમ કે જ્ઞાનમાં વિચાર સહિતની સ્થિતિ છે, અને એ જે કાંઈ વિચારથી વસ્તુનું સ્વરૂપ વિચારાય છે તે મન દ્વારા ઇન્દ્રિય જ્ઞાનથી વિચારાય છે. જ્યારે આત્મ સ્વરૂપ પોતે અતિન્દ્રિય જ્ઞાનનો વિષય છે, ઇન્દ્રિય જ્ઞાનનો જે વિષય જ નથી, એ ઇન્દ્રિય જ્ઞાનના વિષયમાં કેવી રીતે આવે કે આવી શકે નહીં. એટલે ઇન્દ્રિય જ્ઞાનમાં જે પ્રવૃત્તિ કરે છે એ કલ્પનાએ ચડીને જો આગળ વધે તો એને ત્યાં નુકસાનનું કારણ થાય અને લાભનું કારણ ન થાય, એ સ્પષ્ટ સમજી શકાય એવો વિષય છે. શ્રીમદજીએ જે સત્પુરુષનો આશ્રય લેવાનું વિશેષે કરીને સ્થાપ્યું છે એની પાછળ કારણ આ છે કે એકલા હાથે શાસ્ત્ર વાંચે છે એને કલ્પના થયા વિના રહેતી નથી. એ કલ્પનાને દૂર કરનાર વિષય સૂક્ષ્મ છે, એની સૂક્ષ્મતા સમજાવનાર અને આની સ્થૂળતામાં થતી ભૂલને કાઢનાર એને જો પ્રત્યક્ષ પુરુષ હોય તો જ એ સંભવિત છે, અને નહીંતર એને કલ્પના એ આગળ વધવાનું થયા વિના રહે નહીં. આ એક અનિવાર્ય પરિસ્થિતિ છે. એટલે એમણે એ વાતને વિશેષ કરીને આગળ રાખી છે કે તું દીવો લઈને ચાલીશ તો પડીશ નહીં. એમાં એક બોલ આવે છે કે શાસ્ત્ર છે એ જીવને અધિકારી થવા માટે કયા છે, શાસ્ત્ર છે એ જીવને અધિકારી થવા માટે કયા છે. વર્તમાનમાં ભૂલ હોય એ તો પ્રગટ સત્પુરુષ હોય તો કાઢે, નહીતર નીકળે નહીં. બહુ ચોખવટ કરી છે વિષયમાં. જ્ઞાનીઓના વચનો છે, પૂર્વે થઈ ગયેલા અનંત જ્ઞાનીઓ જો કે મહાજ્ઞાની થઈ ગયા છે, એ વાતને સ્વીકારીએ છીએ કે મહાજ્ઞાની જ હોય છે, પણ તેથી કાંઈ જીવનો દોષ જાય નહીં. એટલે કે અત્યારે જીવમાં માન હોય તે પૂર્વે થઈ ગયેલા જ્ઞાની કહેવા આવે નહીં. શાસ્ત્ર વાંચે, ધારણા થાય, થોડું માન વિદાય, એને કોણ કહેવા આવે? શાસ્ત્ર કેવી રીતે કે આ વાંચીને તને કલ્પના થઈ છે, વાંચીને તને મદ થયો છે, એ કોણ કહેવા આવે? કે અત્યારે જીવમાં માન હોય તે પૂર્વે થઈ ગયેલા જ્ઞાની કહેવા આવે નહીં, પરંતુ હાલ જે પ્રત્યક્ષ જ્ઞાની બિરાજમાન હોય તે જ દોષને જણાવીને કઢાવી શકે, અને તે ત્યારે કે તે જ્ઞાનીના શરણમાં જાય ત્યારે. પછી ત્યાંય ઠૂંક થઈને બેહે કે હું પણ જાણું છું અને હું વિદ્વાન છું ને મેં પણ ઘણું વાંચ્યું છે, અને તર્ક વિતર્ક ફેંક્યા કરે, વ્યાખ્યાન ચાલતું હોય ને તર્ક વિતર્ક ફેંક્યા કરે, એને તો એ કેમ કહે કે ભાઈ તને આ બધું આમ ગડબડ થાય છે? એમ એમ તો થોડો કહેવાનો ભાવ પણ ઓછો આવે. જેમ દૂરના ક્ષીર સમુદ્રથી અત્રેના તૃષાતુરની તૃષા છીપે નહીં, ક્ષીરસાગર આખો ભર્યો હોય પણ માઇલોના માઇલો હજારો માઇલ દૂર હોય, લાખો માઇલ દૂર હોય, કેમ અહીંયા તરસ લાગે શું કામનો એ સાગર? પણ એક મીઠા પાણીનો કરશો અત્રે હોય તો તેથી તૃષા છીપે. એમ ગંધર્વો આચાર્યો જિનેન્દ્રોના વચનો હોય તો પણ જીવને સમ્યક્ત્વમાં જે પ્રત્યક્ષ જ્ઞાની કારણ થાય છે એ પરોક્ષ વચનો થતા નથી, એમ કેવું છે? ભલે પ્રત્યક્ષ જ્ઞાની ખાલી અવિરત સમ્યક દ્રષ્ટિ હોય, પણ સ્વાનુભૂતિ સંપન્ન છે ને, આત્મજ્ઞાની છે ને, માર્ગ જોયો છે, ઘર જોયું છે ને, ઘરે પહોંચવાનો માર્ગ એમણે જોયો છે, એ તને ચિંતશે કે જો અહીંયા ભૂલ થાય છે. તો બોલા પરોક્ષ જ્ઞાની કેવી રીતે કહેવા આવશે ને કે એ કહી શકશે નહીં, ભલે મહાજ્ઞાની હોય અને આ ભલે ચતુર્થ ગુણ સ્થાન વર્તી હોય, તો પણ મીઠા પાણીનો એક કોષો તરસને છીપાવે છે અને પ્રાણને બચાવે છે, દૂરનો ક્ષીર સાગર કામમાં આવતો નથી. આટલો અંદાજ વર્તમાન પરોક્ષ પ્રત્યક્ષના વિષયમાં, પરોક્ષ ને પ્રત્યક્ષના વિષયમાં ન હોય એને આત્માર્થ નથી, એ એમણે આત્મસિદ્ધિમાં સ્થાપ્યો. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીનો ઉપકાર, એવો લક્ષ્ય થયા વિના ઉગે એનો આત્મવિચાર. એને આત્માના હિતનો વિચાર ઉગ્યો જ નથી ને અમે તો એમ કહીએ છીએ, કેમ કે એને આટલો ભેદ પારખતા આવડ્યો નથી. એ આત્માના હિતે ઉપડેલો જ જીવ નથી, એને એનો એનો આખો ક્લાસ કાઢી નાખ્યો, એ આ વર્ગમાં આવ્યો જ નથી, એમ લીધું છે. બહુ મર્મની વાતો કરી છે સુનિલજી. એ રીતે પ્રત્યક્ષ પુરાવો છે, સોગાનીજી નો થયો પુરાવો છે. એમાં તીર્થંકરો ની શરમ રાખી નથી, એવી જાહેરાત વાત કરી છે. પણ એ તો વસ્તુ સ્થિતિ છે, એ એની વાસ્તવિકતા છે કે અરે આ જી અનંત વાર સમવસરણમાં જઈ આવ્યો છે, એક વાર બે વાર નહીં પણ અનંત વાર સમવસરણમાં જઈ આવ્યો છે, અને એને જે ઘર જોવું જોઈએ, નિજ ઘર જોવું જોઈએ, અનંત દિવ્ય શક્તિનો મહાપરમાત્મ પદાર્થ, મહાસત્તાધારી ચૈતન્ય તત્વ છે, એને જે જોવું જોઈએ એ જોતો નથી. તો એને જોવા માટે એને જેને આમ એકદમ જેમ કાંડું પકડીને બતાવી દઈએ કે જો અહીંયા મોક્ષ, મોક્ષ સ્વરૂપ તત્વ છે, તારો આખો મોક્ષ અહીંયા છે, એને આખો અનંતકાળનો પરિશ્રમ ખ્યાલમાં આવે છે.
બરોબર.
જોનારને શું ખ્યાલમાં આવ્યું છે?
ભૂતકાળનો પરિશ્રમ,
એનો અનંતકાળનો પરિશ્રમ એને ખ્યાલમાં આવ્યો છે કે અરે રે, મેં અનંત 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 કાળ સુધી આજ નિજ તત્વને પામવા માટે, મારું કલ્યાણ કરવા માટે મેં શું શું નથી કર્યું, ભૂખ્યો ઉપવાસ રહીને હુકાઈ ગયો, તરસ્યો રહીને હુકાઈ ગયો, ઊંધે માથે લટકીને તપશ્ચર્યાઓ કરી છે, આ બધો પરિશ્રમ નકામો ગયો, અને સહેજે સહેજે જેના એક અલ્પ પ્રયાસથી, એક નિમિત્ત માત્રથી, જેના વચનના યોગના નિમિત્ત માત્રથી આત્માનું અનુસંધાન થયું, એને કેટલો ભગવાનની ભક્તિનો ભાવ આવે, એને વિશેષણ ઉડાડવાનો ભાવ આવે નહીં, એ તીર્થંકરથી વધારે વિશેષણ વાપરે છે. હે લક્ષણ ખરેખર થવું જોઈએ, જે ધ્યેય છે,
મહાન અવસર આવ્યો,
ધ્યેય બાંધવું જોઈએ, બરાબર
વળગી રહેવું
જોઈએ, ધ્યેય વળગી રહેવું જોઈએ, એની બહુ મોટા લાભ નું કારણ હોય તો તદ અનુસાર ની તીક્ષણતા આવવી જોઈએ. એની તીક્ષણતા પણ તીખાશ એટલી આવવી જોઈએ કે આટલો મોટો લાભ છે તો એની તીખાશ એને અનુસાર આવે ને. બારમાં એક વાર કાપડ ખપે ને 1000 વાર કાપડ ખપે એમાં ફેર નથી લાગતો. પરિણામમાં વેપાર નો તો એક નો એક જ વિષય છે. એક વાર કાપડ નો વેપારી એ વેપાર છે ને 1000 વાર કાપડ નો વેપારી એ વેપાર છે. ત્યાં રસ એકદમ સીધો વિકાસ પામે છે કે નહીં, સીધી વાત છે કે નહીં? પ્રમાણસર બધું થવું જોઈએ. ચારિત્ર આચાર ઉપરથી દર્શનાચાર અને જ્ઞાનાચાર નો વિષય પણ એ જ અનુસાર સમજવો જોઈએ. વિજ્ઞાન નો વિષય તો ત્યાર પછીના બોલમાં એટલે 276 ગાથામાં મૂળ શાસ્ત્રમાં ચાલુ રહ્યો છે. એટલે એમાંથી તો ગુરુદેવના વિશેષ ખુલાસા નીચેના બોલમાં આવે છે. જ્ઞાન અંગેના તો જ્ઞાન અને શ્રદ્ધા બંને ત્રણ બોલ છે,
140, 47 ને 42. જય હો પરમ કૃપાળુ શ્રી કાન્તુર દેવનો, જય હો સનાતન દિગંબર જૈન ધારનો, જય હો